વચનામૃત ગઢડા પ્રથમનું 46મું સર્વાધાર અનાદિ ચિદાકાશનું લક્ષણ, તમો ગુણના કાર્યરૂપી આકાશનું લક્ષણ. સંવત 1876ના મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે સમાધિને વિશે સર્વ લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો. જે આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે ને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે ને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વ્યાદિક ચાર ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મ ને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ ને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ એ સર્વની માહી પણ રહ્યો છે ને સર્વેનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે એ આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. અને કોઈ કહેશે, જે આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજા છે, તે આકાશ પુરુષ ને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે, જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નીસરે છે ને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નીસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નીસરે છે તે કેમ નીસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને એ મહત્તત્વમાંથી અહંકાર નીસરે છે. માટે મહત્તત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નીસરે છે. માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશાદિક પંચભૂત નીસરે છે. માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે ને તમોગુણમાંથી જે આકાશ નીસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને વિકારવાન છે ને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે ને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ ને એ આકાશને વિશે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થા ને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ રૂપ જે સ્ત્રી તે થકી મહતત્વાધિક સંતાન ઉત્પન્ન થાય છે। એવી રીતે જે એ પ્રકૃતિ તે 24 તત્વ રૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે, એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે। અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે, તે પુરુષની વિકાસ અવસ્થા છે। અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે। અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વ નાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો, એ પુરુષની સંકોચ અવસ્થા છે। જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે ને રૂંઢમૂંઢ થઈ રહે છે। તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે, અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે। પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેનું નથી, કેમ જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય, અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે, તે ગઢની પેઠે રહ્યો છે ને તે લોકાલોકની બહાર તે અલોક છે, ને તે અલોકથી પર સપ્ત આવરણ છે, ને તેથી પર એકલું અંધારું છે, ને તે અંધારાથી પર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ। તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય, ને તેની ઉપર સપ્ત આવરણ છે, ને તે આવરણની પાર અંધકાર છે, ને અંધકારની પાર પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ। ને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય, ને તેથી હેઠા સપ્ત આવરણ છે, ને તેથી હેઠું અંધકાર છે, ને તેથી હેઠો પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ। એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે, અને બ્રહ્માંડની માહી પણ છે, અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર્વિદ્યા કહીએ, અને અક્ષિવિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કહી છે તે માહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે, અને એ ચિદાકાશ છે, તે અતિ પ્રકાશવાન છે, અને તે ચિદાકાશ અનાદિ છે ને તેની ઉત્પત્તિ વિનાશ નથી। અને જે આકાશની ઉત્પત્તિ ને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે ને અંધકાર રૂપ છે, તેની લીનતા થાય છે। પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી। એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો। હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો, પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વે હરિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી। ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 46મું।
ગઢડા પ્રથમના 46મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા। આમાં પ્રશ્ન એક છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે પોતાના પ્રકાશરૂપ ચિદાકાશને સર્વનો આધાર ને નિર્વિકારી કહ્યો છે, ને એની લીનતા નથી એમ કહ્યું છે. પ્રશ્ન એક. અષ્ટાવરણ પાર તો મૂળ પુરુષનો પ્રકાશ છે, અને રહસ્યાર્થમાં મહારાજનો કેમ કહ્યો? ઉત્તર એક. પુરુષની તો સંકોચ વિકાસ અવસ્થા આમાં કહી છે, માટે તેના ભેળી તેના પ્રકાશની સંકોચ વિકાસ અવસ્થા આવી ગઈ, અને ચિદાકાશની તો સંકોચ વિકાસ અવસ્થા ક્યાંય કહી નથી. ને શ્રીજી મહારાજથી ઓરા જે રહ્યા તે સર્વેનો આધાર કહ્યો છે, માટે સર્વાધાર તો શ્રીજી મહારાજનું તેજ છે, તેને જ આ ઠેકાણે ચિદાકાશ કહ્યો છે. અને મૂળ પુરુષ તથા વાસુદેવ બ્રહ્મ તથા મૂળ અક્ષર તે સર્વે એ ચિદાકાશને આધારે છે, અને મૂળ પુરુષાદિકના પ્રકાશને પણ પૂર્વ શાસ્ત્રોમાં ચિદાકાશ નામે કહ્યો છે. પ્રશ્ન બે. બ્રહ્માંડની ચારે કોરે લોકાલોક પર્વત ગઢની પેઠે રહ્યો છે એમ કહ્યું, અને તે લોકાલોકથી બહાર અલોક કહ્યો, ને તે અલોકથી પર સપ્ત આવરણ કહ્યા, અને તે આવરણથી પર અંધારું કહ્યું, અને તે અંધકારથી પર પ્રકાશ છે તેને ચિદાકાશ કહ્યો, અને હેઠે ને ઉપર પણ તેવી જ રીતે છે એમ કહ્યું, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. આ પૃથ્વીમાં પાતાળથી લઈને રસાતળ, મહાતળ, તળાતળ, સૂતળ, વીતળ, અતળ, ભૂર, ભુવર, સ્વર્ગ, મહર, જન, તપ અને સત્યલોક સુધી 14 લોક રહ્યા છે. તે 14 લોકમાં સુંસરો લોકાલોક પર્વત રહ્યો છે. તે પર્વતની બહાર અલોક છે. તે 14 લોકને બ્રહ્માંડ કહ્યું છે. તે પૂર્વ પશ્ચિમ 48 કરોડ યોજનમાં છે, અને ઉત્તર દક્ષિણ પણ 48 કરોડ યોજન છે. તે 48 કરોડ યોજન અવકાશ, અને તે અવકાશમાં રહ્યા એવા જે 14 લોક તેના ફરતું 1 કરોડ યોજન જાડું પૃથ્વીનું દળ છે. તે દળે સહિત 50 કરોડ યોજન પૃથ્વી છે, અને તેના ફરતું તળે ઉપર અડખે પડખે સર્વ દિશામાં ફરતું 5 અબજ યોજન જળનું આવરણ છે. એવી જ રીતે તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહત્તત્વ એમના 1-1 થી 10-10 ગણા આવરણો છે. તેમાં મહત્તત્વનું 7મું આવરણ 5 જલદી યોજનનું છે, અને તેથી પર 5-5 અંત્ય યોજનના અનંત પ્રધાન પુરુષોના આવરણો છે, અને તેથી પર મૂળ માયાનો અંધકાર છે. તે અંધકારમાં અનંત પ્રધાન પુરુષો રહ્યા છે, તેમને માયાના અંધકારમાં ભેળા ગણ્યા છે, માટે મૂળ માયા સુધી 8 આવરણ કહ્યા છે, અને તે માયાના અંધકારના ફરતો ચિદાકાશ જે શ્રીજી મહારાજની મૂર્તિનો પ્રકાશ છે, અને જેમ આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા રહ્યા છે, તેમ એ ચિદાકાશને મધ્યે સૂર્યને ઠેકાણે શ્રીજી મહારાજ ને તેમના મુક્તો રહ્યા છે, ને ચંદ્રને ઠેકાણે મૂળ અક્ષરો ને તેમના મુક્તો રહ્યા છે, અને તારાને ઠેકાણે વાસુદેવ બ્રહ્મ ને તેમના મુક્તો રહ્યા છે. તે સર્વે અચળ છે. પ્રશ્ન 3. દહર તથા અક્ષી વિદ્યા કોને કહેવાય? ઉત્તર 3. હૃદયમાં તેજના સમૂહની મધ્યે શ્રીજી મહારાજની મૂર્તિને ધારવી તે દહર વિદ્યા કહેવાય, અને એક નેત્રે અંતરમાં મૂર્તિ જુએ ને બીજા નેત્રને ઉઘાડું રાખીને મટકા રહિત કરીને બહાર મૂર્તિ જુએ અને બે નેત્રને ઉલટ સુલટ કરે, એટલે જે નેત્રની વૃત્તિ અંતર સન્મુખ કરીને મૂર્તિ જોતો હોય તે નેત્રની વૃત્તિને બહાર લાવે ને બહાર મૂર્તિને જુએ, અને જે નેત્રને મટકાએ રહિત કરીને બહાર મૂર્તિ જોતો હોય તે નેત્રની વૃત્તિ અંતર સન્મુખ કરીને અંતરમાં મૂર્તિ જુએ તે અક્ષી વિદ્યા કહેવાય. ઇતિ ગઢડા પ્રથમના 46માં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.